શાસ્ત્રને સમજવા માટે કોઈ સમર્થ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ એવા મહાપુરુષની આવશ્યકતા. શાસ્ત્રો આપણી પાસે ગમે એટલા પડ્યા હોય, વાંચ્યા હોય, પરંતુ એની અંદરનો વિશ્વાસ અને નિષ્ઠા એ માત્ર ગુરુ પાસેથી જ પ્રાપ્ત થશે. મહારાજ શ્રી સ્વયં કહે છે કે શાસ્ત્ર કી સાથે સમજ ગયા થા પણ મેરા મન ન માના. ગ્રંથો ગમે એટલા મૂકી દેવામાં આવે, વાંચી નાખીએ, વાંચી કાઢીએ, એનો હાર્દ એનો મર્મ એ ગુરુ સિવાય પ્રાપ્ત નહીં થાય. શાસ્ત્ર ભણ્યા પછી એ વિદ્વાન થશે, સારો વક્તા પણ થઈ શકશે, પણ એનો જ્ઞાતા કહેવાય, એની અનુભૂતિ કહેવાય, એની પાસે નહીં. પડ પડ કે સબ જગ મુઆ પંડિત ભયા ન કોઈ. ગુરુ સાથેનો જે પ્રેમ છે, ગુરુ શિષ્યનો જે સંબંધ છે, એ ગ્રંથ એ શાસ્ત્ર નહીં, ગુરુ પોતાના હૃદયપૂર્વક વાત્સલ્યથી શિષ્યને પ્રેમથી આપે, લેઆઉટને આપે. અને ગુરુ મુખે જે વિદ્યા મેળવી હોય, ગુરુ મુખે જે કઈ સાંભળ્યું હોય, તે જ ચડે અને એ જ એને ફળે. બાકી એમને શાસ્ત્ર વાંચો, ભણો, પણ એનો હાર્દ નહીં માન. એટલે જીવન શાસ્ત્રોની સાથે ગુરુ પણ એટલી જ આવશ્યકતા વાળું એક તત્વ છે. સાધન, સાધ્ય અને સાધક ત્રણની આવશ્યકતા. કોઈ પણ એક નહીં હોય તો એની ઉપાસના એની સાધના અધૂરી રહેવાની. જેને આત્મદર્શન કરવું છે, જેને પોતાના આત્માનો આનંદ સતત મેળવવો છે, અને આત્માનંદ જ નિર્વ્યાજ મળશે, એ જ પોતાનો છે અને પોતાની રીતે એને જેમ વાપરવો એમ વાપરી શકાશે. જ્યારે આનંદ મેળવવો ત્યારે મેળવશે, એ પરાઈ નથી, બીજાની પર આધાર રાખવાનો નથી. એમાં સ્વાનુભૂતિ, સ્વાનંદ છે. પણ એટલું સ્પષ્ટ કહ્યું લક્ષ્મણદાસજી મહારાજે કે શાસ્ત્ર કી સાથે સમજ ગયા. માણસ ચોપડીઓ ઘણી બધી વાંચી નાખશે, ભણી નાખે, પણ એનું તત્વ લેવાનું છે. વલાણું વલાઈ નાખીએ પણ એમાંથી માખણ કાઢતા આવડે, નવનીત કરી છે તત્વ, ત્યારે એ કંઈક પ્રાપ્ત કરી શકે છે. એમ જીવનમાં અભ્યાસ ગમે એટલો કરીએ, ગમે એટલું વાંચીએ, પણ એ ગ્રંથનું તત્વ ન મળે અને એનો અભ્યાસી એનો હર્દ ન સમજાવે, ત્યાં સુધી એ ગ્રંથ ગ્રંથ છે, જ્ઞાન નથી બને. અને જ્ઞાન પણ અનુભૂતિ બને ત્યારે જ એ શક્તિને બળ આપે. સદગુરુ હોય આનંદ, આત્મદર્શનની, આત્માની, અદ્વૈતની, અહમ બ્રહ્માસ્મિની વાતો ઘણી બધી કરી એ મન એમને નથી શક્તિ બળ આપતું, એને પચાવવું પડે. માત્ર બોલવાથી જ બ્રહ્મ નથી થઈ જવાતું. જનકની સભામાં જ્ઞાન ગોષ્ઠી માટે હજારો ગાયો પારિતોષિકમાં મૂકી દીધું અને બ્રહ્મને માટે જે કોઈ પ્રશ્ન પૂછાય એને સિદ્ધ કરી આપે અદ્વૈત, એ બધી ગાયો લઈ જાય. ઘણા બધા ઋષિઓ એકત્રિત થયા, ગાયો બધી લઈ જાઓ. અરે આટલો અહંકાર કે હજુ શાસ્ત્રાર્થ નથી થયો, પ્રશ્નો નથી થયા, ઉત્તર નથી અપાયા, તમે એમને કેવી રીતે લઈ જઈ શકો છો? તરત ઋષિએ કહી દીધું આ કોઈ બોલવાનો ને વાતો કરવાનો વિષય નથી. જેને પૂછવાય તો પૂછી શકો છો. જ્યાં બોલવા જાય ત્યાં બીજો થઈ જાય. બોલે છે તે સૌ સાંભળે, બોલનારો ન જણાય. તો ત્યાં દ્વૈત છે. આમ જે શાસ્ત્રનું જ્ઞાન છે એનો જ્ઞાતા, એનો મર્મ જ્ઞાન. આમ બ્રહ્માસ્મિનું તત્વ એ માત્ર બોલવા માટે નથી, ઋષિનો કહેવાનો ભાવ છે, એને અનુભવવાનું છે. વેદાંતની વાતોને અંદર ગૂઢ અને ગુહ્ય રાખવાની, ક્ષણભંગુરતા, નાશવંત, સ્વપ્નવત, આ બધી વાતો છે. બીજા કોઈની પાસે બોલશો ને અનભિજ્ઞ પાસે તો તમને મૂળખ કશાક હવે આ કાકો ગાંડો થઈ ગયો લાગે, જગત મિથ્યા છે. મિથ્યાત્વને પોતાના જીવને એને ધારણ કરવાનું, સમજણ પૂર્વક પોતાના જીવન વ્યવહારમાં એને પચાવવાનું. મિથ્યાત્વનો ભાવ એક જ કે એમાં ક્યારેય પણ અભ્યાસ ન થઈ જાય. આપણી આસક્તિના મૂળ એમાં એટલા બધા ઊંડા ના નખાઈ જાય કે જયારે એને છોડવાનો વારો આવે ત્યારે વેદના થાય. અરે ક્યાં હોગા, મેં ક્યાં કરુંગા, એવી વેદના ના ઉત્પન્ન થાય. એટલા માટે કહ્યું કે અભ્યાસ ન, વ્યવહાર માત્ર ઉપલબ્ધ. કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ અવસ્થામાં, ગમે ત્યારે આવીને પ્રત્યક્ષ ઉભો રે અપમાન, કોઈ પણ પ્રકારનું નુકસાન, ત્યારે દિલ સહેજ પણ હાલવું ન જોઈએ. ગમે એટલું નુકસાન થાય છતાંય પોતે સ્થિર, ગમે એટલી આપત્તિ આવે પણ પોતે સહેજ પણ ન ડગે, ડગે જ નહીં. આ છે એને જ્ઞાને પચાવેલી પરિસીમા. તત્વને અનુભવવા માટે છે, વાતો માટે નથી. શાસ્ત્ર કી સાખે સમજ ગયા એના ઉદ્ધરણો આપીને, એના પ્રમાણો આપીને મેં મારા મનને સમજાવ્યું તો શાસ્ત્ર કી સાખે સમજ ગયા. સમજણ તો પડી હતી પણ મારું મન એને સ્વીકારવા માટે તૈયાર નહોતું. કોઈ અનુભવયુક્ત મળે. નરેન્દ્ર સ્વામી વિવેકાનંદ પોતાના ગુરુને પૂછે, તમે ભગવાનને જોયા છે? રામકૃષ્ણ કહ્યું, હા. પણ નરેન્દ્ર સ્વીકારવા તૈયાર નથી. આ બુઢો કેવો ગાંડો છે, ભગવાનના દર્શન એમ થતા હશે? 25 વાર પૂછ્યું છે કે તે ભગવાનના દર્શન કર્યા છે? હા. તો પરમહંસી પાસે જવાનું છોડી દે, પેલો ગાંડો છે, છતાં આકર્ષણ એટલું રહે કે એના વગર ફરી પાછું એની પાસે જવાનું નહીં. જે અધિકારી હોય એની એની પાસે બોલ્યો હોય કે હા બ્રહ્મ શું છે, અહમ બ્રહ્માસ્મિ, જગત મિથ્યા છે, એની સાથે વાત કરી શકાય કે જેની પાસે એનો વિષય હોય. આખરે નરેન્દ્રએ સ્વામી વિવેકાનંદ સ્વરૂપેને સ્વીકારવું પડ્યું. ત્યારે શાસ્ત્ર કી સાખે સમજ ગયા હતા, પણ સમજણ પડી હતી. બધાએ બધા પુસ્તકો ગ્રંથો વાંચી કાઢ્યા હતા પણ મેરા મન ન માને. જ્યારે એમાં નિષ્ઠા ઉત્પન્ન થાય, એમાં શ્રદ્ધા ભક્તિનો પૂર્ણ વિશ્વાસ ન બેસે ને ત્યાં સુધી સમજ ગયા હતા પણ મન ન માને. મન માનવા ત્યાં નથી. પણ જ્યારે પરમહંસજીએ એને વાસ્તવિક દર્શન કરાવ્યું, 3 દિવસ સુધી સમાધિમાં બેસાડી રાખી, ત્યારે થયું, ઓહો આ કોઈ મહાપુરુષ અનુભૂતિ વાળો છે. શાસ્ત્ર કી સાક્ષી સમજ ગયા હતા પણ મેરા મન ન માના. સદગુરુ મળે આન મિલે તબ આત્મ દર્શન. લક્ષ્મણદાસજી મહારાજ પણ એ જ અવસ્થામાં, એ જ ભૂમિકામાં વરાળથી નીકળી, વિચરણ કરી, સંતરામ મહારાજના સાનિધ્યમાં આવી આવ્યા. ત્યાં સુધી તો પોતે એક સામાન્ય, એક ખેડૂત, એક ગ્રામીણ, કોઈ શાસ્ત્રની વાતને માનવા સમજવા માટે પણ મહારાજશ્રીએ સ્વયં જ્યારે કંઈક આપ્યું, ભજન કરતા પણ મન એટલું ન ઊંડું ન ઉતરે, મેરા મન ન માના, પણ જયારે ગુરુ મહારાજ નું શરણ મળ્યું એ નડિયાદ ની ભૂમિ ઉપર, ત્યારે કે આત્મ દર્શન જાણ્યા, એ આત્મ દર્શન ત્યારે મને થયું, ગુરુ મહારાજે મને રસ્તો બતાવ્યો, ગુરુ વિના જ્ઞાન નહીં અને કોળી વિન હાટ નહીં, એમને નીકળો ધંધો કરવા એમને જાવજો ખાલી હાથે, એમ જ્ઞાન મેળવવા માટે ગુરુને સાથે લઈને નીકળવું પડશે, એમ વ્યવસાય માટે મૂડી લઈને નીકળવું પડે, એમ જ્ઞાન ઈશ્વરને આત્માને પ્રાપ્ત કરવા માટે ગુરુને સાથે લઈ જાઓ, ગુરુ આપેલા જ્ઞાનને ગુરુ ગમને સાથે લઈ જાઓ, તો એ શાસ્ત્ર એ જ્ઞાન એ આત્મતત્વ એ પરમ તત્વ અવશ્ય પ્રાપ્ત થશે, જેનો સાક્ષાત્કાર કરવો છે. અહીંયા મહારાજે પોતાનો અનુભવ કહેતા એટલું જ કહ્યું કે ગુરુ મહારાજ મળ્યા પછી સુરત શબ્દ કો મેલ હુઆ હૈ, મારી બધી વૃત્તિઓને મેળ ખાઈ ગયો, એને મેળ ના ખાતો એને પૂછી જોજો કેટલા હાધા છૂટા થઈ જાય, શરીરના ને મગજના બધા, એક સહેજ મેળ ના ખાતો હોય, એક યંત્ર હોય ને યંત્ર ની અંદર એક સહેજ મેળ ના ખાતો હોય તો ના ચાલે, ખોટવાઈ જાય, તો આ તો જીવન છે અને જીવનની અંદર જીવનનું તત્વ મેળવવા માટે નીકળવાનું છે. ઘરમાં પિતા પુત્ર કે દાંપત્ય જીવનની અંદર મેળ ના ખાતો હોય તો ઘરનો રોટલો કડવો લાગે, જે ઘર સ્વર્ગ જેવું એ સ્મશાન જેવું લાગે, કેમ મેલ ન હોય, ઘર જેવા ઘરને પણ નરક જેવું કરી નાખે કેમ, કે મેલ કમેળ હોય તો. મહારાજ શ્રી ગુરુ શિષ્યના સંબંધને સફળ ગુરુ શિષ્યનો સંબંધ અને કહી દીધું સુરત શબ્દ કો મેલ હુઆ, મારી બધી જ વૃત્તિઓને મેળ પડી ગયો, ક્યાં મારી આસ્થા મારી નિષ્ઠા જ્યાં મારે મૂકવાની, ત્યારે મારું શ્રદ્ધાનું કેન્દ્ર જ્યાં છે ત્યાં અગાડી મારો મેળ પડી ગયો. એક બોલ્ટ ની ચાકીનો આંટો ઓળો પડી જાય ને તો મેળ ના પડે. એક એક વિચાર ગુરુ શિષ્યના સંબંધમાં એટલો સુમેળ પડી જાય કે એમાં જે કંઈ આપ્યું સાધન, જે કંઈ આધાર આપી દીધો, સાધનાના પ્રતિક રૂપે જે કોઈ પ્રતિક સિમ્બોલ આપી દીધો, એમાં પૂરેપૂરી શ્રદ્ધા, એમાં સહેજ પણ અશ્રદ્ધા નહીં. માણસ જેમાં શ્રદ્ધા પરોવે ને એમાં જ ભગવાન આવીને બેસે, બધા એમાં નહીં. ન દેવો વસતે લોષ્ટે કાષ્ટે જ પાષાણી, ભગવાન કોઈ મૂર્તિમાં કોઈ પથ્થરમાં કોઈ લાકડામાં આવીને નથી વસતો, પણ માણસ જયારે એનામાં શ્રદ્ધા નિષ્ઠા ભક્તિ એમાં પરોવે, સુરતી શબ્દા આય મિલી, મારી વૃત્તિઓ શ્રદ્ધાપૂર્વક એ ગાદીમાં એ છબીમાં એ દીપકમાં એ પાદુકાજીમાં પરોવાય, ત્યારે જ એમાંથી મને મહારાજ દેખાય, એમને ના દેખાય. એટલે જ્યાં ભાવ છે શ્રદ્ધા છે નિષ્ઠા ત્યાં જ ભગવાન દેખાવાનો છે. એકને માત્ર પહાડ જ દેખાશે કૈલાસનો, અને યાત્રિક તરીકે ચાલતા ગયો હોય કૈલાસની યાત્રા માટે નીકળ્યો હોય, દૂરથી એ કૈલાસ પર્વતને જોઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી નમ નમઃ પાર્વતી પતે કરે, કેમ કે એને એ પહાડમાં ભગવાન શંકરનું મૂર્ત એક ધ્યાનસ્થ તપસ્વીનું સ્વરૂપનું દર્શન થાય, એમાં ભાવ છે. એક જણને પહાડ દેખાય છે કામદ ગે ભયગીરી રામ પ્રસાદા, એક ઉપર ન ચડે પરિક્રમા કરે, ક્યાં કે અમારે ઠાકુર યહાં પર બિરાજે છે, નીચે ઉપર નહીં ચડેંગે, ગિરિરાજ ભગવાન ઠાકુર ને ઉસકો ધારણ કિયા થા ઉસકે ઉપર પૈર નહીં રખેંગે, દંડવત કરેંગે. સુબત સુરત શબ્દ કો મેલ હુઆ, જ્યાં શ્રદ્ધા અને નિષ્ઠાથી મેળ લાગે ને તો જ એની અંદર એને પ્રાપ્તિ થાય, તો જ મન માને, નહીતર શાસ્ત્ર ગ્રંથ છે પણ એની અંદર અધ્યાત્મ કે ભગવતતા નથી. ભગવદ દર્શન થાય, ભગવદ ભક્તિ એને પ્રાપ્ત થાય ત્યારે એનો મેળ પડે, અને મેળ પડ્યા પછીથી જ એમાંથી જેને પ્રાપ્ત કરવું છે એ સહજ ભાવથી મળ્યું છે. કારણ મન વડે એને પૂરેપૂરો સ્વીકાર કરી લીધો છે. જીવનમાં પણ જુઓ, કોઈ પણ વ્યક્તિનો તમે પૂરેપૂરો મનથી સ્વીકાર ન કરો ત્યાં સુધી એની સાથે મેળ નહીં બેસે. દત્તક લીધેલું સંતાન હશે પણ મેળ બેસી ગયો કે અમારું જ છે. શાળામાં ભણે એટલે એની પાસે એનું દાખલ કરવાનું નામ હોય તો પાછળ પિતા તરીકે પોતાનું જ નામ લખાવે. પોતાની સંપત્તિની વારસાઈ હોય કે બેંકની અંદર ખાતું હોય તો એનું નામ લખાવ્યું. કેમ? મેળ પડી ગયો પિતા પુત્ર વચ્ચે. અને સગો પોતાનો જણેલો પુત્ર હોય, મેળ ના પડ્યો હોય તો બધામાંથી નામ કઢાવી નાખે, જાહેરાત આપી દે પેપરની અંદર, આની સાથે કોઈ પણ વ્યવહાર કરશો નહીં નહીતર એનો જવાબદાર હું નથી. તો મેળ પડ્યા વગર મન માને નહીં. સંબંધ કોઈ દિવસ જો આપણા ગ્રહસ્થના વ્યવહારિક સંબંધો જે નથી રહેતા, આ તો અધ્યાત્મની ઊંચી ભૂમિકા ઉપર. સુરત શબ્દને મેળ પડે, જે જે સાધન આપ્યું હોય એની અંદર પૂરેપૂરો મેળ પડી જાય તો અધ્યાત્મ ઈશ્વર સુધી સાક્ષાત્કાર સુધી પહોંચી શકે. દોનું એક હો રહે, ભક્ત અને ભગવાન એક થઈ જાય. ભક્ત ઓર ભગવાન કી કૈસી સુંદર જોડ કહીએ છે ને, બોડાણા કે પ્રાણ મેં હૃદય મેં નાચ રહ્યો રણછોડ. એના હૃદયની અંદર બેઠો છે ભાવ શ્રદ્ધા. જ્યાં યાદ્રસી ભાવના સિદ્ધિર ભવતી તાદ્રસી, બસ એનો જ આ અનુવાદ છે. સુરત શબ્દ કો મેલ હુઆ. જે કઈ જ્ઞાન આપી દેવામાં આપ્યું હોય ગુરુ તરફથી, મન મૂકીને આપ્યું હોય, શિષ્ય એને પૂરેપૂરી રીતે શ્રદ્ધાથી ઝીલી લીધું હોય, દોનું એક હો રહે. અદ્વૈત ભેદ કોઈ પણ પ્રકારનો ન રહે, વ્યવહારનો પણ ભેદ નહીં. ગુરુ એટલે રીતે એટલું સામર્થ્ય હોય છે ગુરુનું કે ગુરુ સ્વયં પોતાના શિષ્યને પોતાના મય બનાવવા માટે તૈયાર. પારસ પરસ સુધાત સુહાય, મણી એટલે ઊંચામાં ઊંચું એનું સ્થાન, અને કટાઈ ગયેલું લોઢાનો એક ટુકડો રસ્તામાં માટીની અંદર પડ્યો હોય એની કોઈ ગણતરી, કોઈ કોઈ સ્થાન ના હોય, કોઈ કિંમત ના હોય, પણ એ મણીને કટાયેલા લોખંડના ટુકડાને જો મેળ પડી ગયો તો સુરત શબ્દ કો મેલ હુઆ. જો પોતાના સાધન કાળમાં સાધક શિષ્ય સંપૂર્ણ રીતે ગુરુને સમર્પિત થઈ જાય, જેમ લક્ષ્મણદાસજી મહારાજે કહ્યું સંપૂર્ણ રીતે સમર્પિત સંતરામ મહારાજના ચરણોમાં થઈ ગયા. દોનું એક હો રહે તે બંને એક સ્વરૂપ બન્યા. જ્યારે કોઈ દર્શન કરવા જાય ત્યારે મહારાજમાં લક્ષ્મણદાસજીના દર્શન થાય, લક્ષ્મણદાસજીમાં મહારાજના દર્શન થાય. સુરત શબ્દ કો મેલ હુઆ. મહારાષ્ટ્રના જીવનમાં જ્યાં બેઠા હોય સંતરામ મહારાજ ત્યાં આગળ દર્શન કરે એક વાર તો મહારાજના દર્શન થાય. પેલી બાજુ લક્ષ્મણદાસજી બેઠા હોય પણ પછી ફરી થોડી વાર પછી જુઓ તો એક આમ આખો ભાવ બદલાઈ જાય કે આ શું જોઈએ, અહીંયા આ બેઠા છે કે પેલા બેઠા છે. સાધક શિષ્ય સમર્પિત થઈ અને પોતાનું ગુરુ એ સર્વસ્વ છે, જીવન સંપૂર્ણ છાવર કરી દે કે મેં સમર્પિત કરી દીધું, અને એના પરિણામ રૂપ લક્ષ્મણદાસજી મહારાજ અનુભૂતિથી બોલે સુરત શબ્દ કો મેલ હુઆ. અને શબ્દ એટલે શું યાદ રાખજો, નાદ બ્રહ્મ જેને કહેવામાં આવે છે, સ્વયં બ્રહ્મનું સ્વરૂપ છે. ઓમકાર પ્રણવ એ પરમાત્માનું આદિ નામ આદિ સ્વરૂપ, એટલે તો આપણે શાસ્ત્રમાં સૌથી પહેલું ઓમ કરીને કોઈ પણ મંત્રની આગળ પહેલા ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ એ પરમાત્માનું આદિ મૂળ સ્વરૂપ એ જ એનું નામ છે. અને જે મહાત્માઓ જે છે જે નિર્ગુણની ઉપાસના કરે છે એનો મંત્ર હશે માત્ર ઓમ. અને ઓમની ઉપાસના દરેકને માટે નથી, જે વિરક્ત છે, જે સાધુ સંન્યાસીઓ છે એને માટે. કારણ પોતે સર્વસ્વનો ત્યાગ કરીને સંન્યસ્ત જીવનમાં બીજી કોઈ અપેક્ષા નથી, માત્ર એક પરમાત્માની કે જે નિર્ગુણ છે, નિરાકાર છે. અને એમાંથી પરબ્રહ્મની જ પ્રાપ્તિ થઈ જવાની છે, કોઈ વ્યવહાર નહીં, કોઈ ભૌતિકતા નહીં. એટલે સંતોનો મંત્ર હોય છે ઓમકાર. જ્યારે ગ્રહસ્થ જીવનની અંદર અનેક અપેક્ષાઓ હોય છે, અનેક ઈચ્છાઓ, અને એ ઈચ્છાઓ પૂરી કરવા માટે એને બીજા કોઈ પણ મંત્રનો આશ્રય લેવો પડે. ઓમકાર માત્ર નિર્ગુણ, નિરાકાર, નિર્વિકલ્પ અવસ્થા. એટલે શબ્દ સ્વરૂપ કોઈ પણ આધાર, ચાહે મૂર્તિ હોય કે મંત્ર હોય, ગુરુ પાસેથી પ્રાપ્ત થયો એમાં સંપૂર્ણ નિષ્ઠા, સમર્પિતતા ની ભાવના હશે ને તો દોનું એક હો રહે તે અદ્વૈત થશે, કોઈ ભેદ નહીં મળે. જેમ સંતરા મહારાજ, લક્ષ્મણદાસજી મહારાજ એમાં ભેદ નહોતો. અને જ્યારે સમાધિ લીધી ત્યારે પણ કહ્યું કે વાત હું ક્યાંય જતો નથી. સૌને સાંભળતા કહ્યું હવે મને આ લક્ષ્મણદાસમાં મને જોજો, એ મારું સ્વરૂપ છે. શાસ્ત્ર ઉપનિષદ વેદ પણ એમ જ કહે છે પુત્ર એ પિતાનું જ સ્વરૂપ છે, શિષ્ય એ ગુરુનું જ બીજું મૂર્ત સ્વરૂપ છે. એમ સ્પષ્ટ આદેશ વેદ અને વૈદિક ઋષિઓનો. એની પોતાની બધી શક્તિઓનું આધાન એમાં મુક્ત જાય છે. અને એ વેદ આજ્ઞા પ્રમાણે દોનું એક હો રહે છે, જેને આપણે આપણા જીવનમાંથી ભેદ કહીએ છીએ, વ્યવહારિક બૌદ્ધિ, જેના પરિણામ સ્વરૂપ અશાંતિ હંમેશા બની રહેવાની. જ્યાં ભેદ બુદ્ધિ હશે, જ્યાં ભેદ દ્રષ્ટિ હશે ને ત્યાં કંઈક ને કંઈક વધતું ઓછું સંતોષ, અસંતોષ, ગ્લાનિ, દુઃખ બધું જ આવશે. કારણ દ્વૈત, બધું જ એક સરખું હોય. માન અપમાન, તુલ્ય તુલ્ય, મિત્રાર્ય પક્ષયો, લાભ હાનિ, જીવન મરણ, યશ અપયશ, જે કઈ છે બધું વિધિહાર, એમ વિચારીને બસ એ મારું સ્વરૂપ નથી, હું એનાથી પર છું. જે પરની અવસ્થાની સમજણ વારંવાર એનું ચિંતન મનન કરીને એને આપણા જીવનમાં દ્રઢ કરીશું, ત્યારે જે અપમાનની વૃત્તિઓ જશે, જેમ ઉંમર વધતી જાય તો તે જ સરખું અપમાન સહન ના થાય, મારું અપમાન કરી નાખે, ભયંકર ગ્લાની ઉત્પન્ન થાય કે મારી આ દશા, પેલો અપમાન કરી દે. આ જે ભેદવૃત્તિ છે વ્યવહારની, માનસિકતાની ભેદ, એના પરિણામ સ્વરૂપ આપણા મનની અંદર જે નિતાંત શાંતિ જોઈએ, એ નિતાંત શાંતિનું સ્વરૂપ નહીં મળે. એમાં અહંકાર જાગ્રત થશે, અને જ્યાં અહંકાર જાગ્રત થયો પછી ક્યાંય મેળ નહીં પડવા દે. હું 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 પતી ગયું. અહંકાર જોજો કેટલા સંબંધો બગાડે છે. અહંકાર ને અહંકારમાં દુર્યોધન રાજસભામાં બેઠો અને પડ્યો, અને અહંકારમાં ને અહંકારમાં દ્રૌપદી પણ બોલી દીધી આંધળા ને આંધળા, કેવો વિનાશ થયો. આ સંસ્કૃતિની આજે પણ એ ધાવા નથી વળતી. ક્ષત્રિયોનો સંહાર થઈ ગયો ત્યાર પછી આજે કોઈ ક્ષત્રિયો નથી. આજ હિન્દુસ્તાનના હિન્દુ વંશનો એનું લોહી જાગ્રત થતું નથી. અને આજે આ રીતે આપણે પશુની માફક માર ખાતા રહીએ. જે અહંકાર જે છે એ જ માણસને એના જીવનની અંદર આગળ વધવા દેતો નથી. અને સાધક તરીકે તો ખાસ યાદ રાખવા, માન અપમાનની કોઈ પણ અવસ્થા આવી અને તે વખતે સંતુલન જો ગુમાવી બેઠા ને તો તો સાધક તરીકે આપણે પરવારી ગયા માની લેવાનું, પૂરું થઈ ગયું, આગળ વધી જ ના શકાય. માનવ શરીર મળ્યું છે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, પણ માણસ પોતાને જે કઈ રમકડા મળ્યા છે એને લઈને માર્ગમાં બેસી ગયો, આગળ જવાની ગતિ પૂરી થઈ ગઈ, માળી વાળ્યું અને ત્યાં ને ત્યાં પોતાના જીવનમાં પૂરો થઈ ગયો. લક્ષ્ય છે છતાંય એના તરફ સભાન નથી. વૃત્તિઓ આપણી સુરતાઓ શબ્દમાં લાગે, કોઈક દ્રઢતા એમાં કેળવે ભક્તિથી તો આગળ વધી શકે, નહીતર એ જ વ્યવહાર, એ જ વાસનાઓ, એ જ ભોગો એને જ મુખ્ય માની લે, વળી વળીને કામ કરીને પાછો એ ભોગોમાં જ પાછો આવે. ચાલો ઘેર જવાનું. જેમ વાણની ઉપર બેઠેલો દૂર સુધી સમુદ્રમાં પહોંચી ગયેલો એક પક્ષી કાગડો, ઉડી ઉડીને કિનારે તો જઈ ના શકે થાકીને, એટલે પાછો વાણ પર આવીને બેસી જાય, બસ એમ વૃત્તિઓ એવી જ બની જાય કે થોડે ક્યાંક જઈને પાછો પોતાના ભોગ, પોતાના વ્યવહાર, પોતાની જે આસક્તિઓ છે ત્યાં જ આવીને પડવાની, કારણ એને મેળ એમાં પડી ગયો છે, એમાં જ એનું સર્વસ્વ દેખાય છે, એનાથી કે આ જ પ્રાપ્તિ છે અને જીવનમાં હવે આથી વધારે કશું જ નથી, આ જ ભોગ ને, આ જ સમાજ ને, આ જ મારું કુટુંબ, એની કુંઠિત થઈ ગઈ ગતિ. જે સાધક તરીકે આગળ વધવાને બદલે, જે પોતાના જીવનના લક્ષ્ય આત્મ પ્રાપ્તિને બદલે એ ત્યાં ને ત્યાં ભોગ પ્રાપ્તિની અંદર અટવાઈ ગયો, ભોગા અને ભોગતા વયમે એવો ભૂખતા, સુસાઈ ગયા, ગોટલો છોડ્યા, ફેંકી દીધા, એમાં કોઈ કષ્ટ ન રહ્યો, જીવન પૂરું થયું. જ્યાં જેને જે મેળ પડે, સાધકને સુરત શબ્દમાં મેળ પડે તો એમાં એ આગળ નીકળી જાય, ભોગીને ભોગોમાં મેળ પડી જાય તો એમાં ભોગોની સાથે એક થઈ જાય, પણ એને એનું અદ્વૈત મળી જાય, કારણ એમાં એને સુખ મળે છે, રસ મળે છે, એમાં આસક્તિ છે. સાધકને શબ્દમાં પોતાની વૃત્તિઓનું આધાન કરીને એને પરમની પ્રાપ્તિનો ભાવ છે એ પણ મળે છે. સદગુરુ મોયે આજ મિલે એસા તાર ગ્રહે છે, જ્યારે આવો સંબંધ પકડે પોતાના જીવનમાં, જો ખોટો સંબંધ પકડ્યો હોય તો ખોટા રસ્તે ચડી જવાના, પણ જો સુરત શબ્દનો સંબંધ પકડી લીધો તો પરમાત્માની સાથેનો એક તાર અવશ્ય થઈ જવાનો. જ્યારે પણ એકાંતમાં બેસો, શાંતિથી ભજનમાં બેસો, આનંદ આવવાનો જ, કેમ કે એની સાથેનો સંબંધ થઈ ગયો, અને એ સંબંધ કેવો, અતૂટ. જબ એસા તાર ગ્રહે તે સદગુરુ મોયે આનંદ. સુરતીઓને શબ્દમાં આવી રીતે પરોવીને એક તાર કરી નાખી, બધી સુરતીઓને પરોવી, જેમ સૂત્રે મણી ગણા એવા, જેમ એક દોરામાં મણકા પરોવ્યા પછી આખી માળા થઈ ગયા.